તારીખ 27/1/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 467 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 263.
પર્યાય ની ક્રમબદ્ધતા ઉપર એક જ યોજના અંગમાં અનેક ન્યાયો છે. આમાં હું પહેલી વાત કરે છે કે જેમ કેવળ જ્ઞાનમાં ત્રણ કાળના પર્યાયો જણાય છે તેમ જ પદાર્થોમાં ક્રમબદ્ધ પર્યાયો થાય છે. શું કહે છે કે પર્યાયની ક્રમબદ્ધતા છે એનું કેવળ જ્ઞાનથી સિદ્ધ કરે છે. પહેલા જો આ જગતમાં કેવળ જ્ઞાન છે અને કેવળ જ્ઞાન છે એટલે લોકાલોકનું જ્ઞાન છે, લોકાલોકનું પણ માત્ર વર્તમાન પૂરતું નહીં પણ ત્રણેય કાળનું જ્ઞાન છે, અને એક સમયમાં જો ત્રણેય કાળ જણાય છે તો કોઈ પણ એ ન્યાયથી એમ ન કહી શકે કે એમાં જણાયું હતું આ સમયે ત્રણેય કાળનું જણાયું હતું એમાં પાછળથી ફેરફાર થઈ ગયો, એવું કદી બની શકે નહીં. કોઈ તદ્દન નવા માણસને આની અંદર મૂકો કે જો કેવળ જ્ઞાનનું સ્વરૂપ એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવું હોય, 129 પાનું છે, બોલ 467 નીચે, જો એક સમયમાં ત્રણ કાળ જણાતા હોય, ત્રણેય કાળ જણાતા હોય તો ત્રણેય કાળના પ્રતિ સમયના પર્યાયો એના પ્રતિ સમયમાં થવાના એમ પણ જણાયું. એક સમયમાં ત્રણ કાળ જાણે એવું જો કેવળ જ્ઞાન હોય તો કોઈ પણ અવસ્થામાં ફેરફાર થવાની સંભાવના આપોઆપ રહેતી નથી. કેવળ જ્ઞાનને અને પર્યાયના સ્વકાળને આવો નૈમિત નૈમિતિક સંબંધ છે. આ તો તદ્દન ન્યાયનો વિષય છે કે જેમ ત્રણ કેવળ જ્ઞાનમાં ત્રણ કાળના પર્યાયો જણાય છે એટલે જે સમયે જે પર્યાય થઈ હતી તે જણાયું ને જે સમયે જે પર્યાય થવાની છે તેમ જણાયું, તો પદાર્થોમાં તે પ્રકારના પરિણામમાં કોઈ ફેરફાર થાય છે એ વાત રહેતી નથી. કેમ કે એક જ સમયમાં બધું જણાઈ ગયું છે, થાય ત્યારે જો જણાય એવું હોય તો બીજી વાત છે. વળી એમ છે કેવળ જ્ઞાનને અને પદાર્થોના પર્યાયને અહીંયા સામે સામા નિશ્ચિત કર્યા તેથી એમ નથી કે હવે સ્પષ્ટ કરે છે કે કેવળ જ્ઞાનને જાણ્યું માટે નહીં, કેવળ જ્ઞાને જાણ્યું માટે નહીં પણ પદાર્થોના પર્યાયો પોતાથી સ્વકાળે તે જ રીતે થાય છે. એટલે કે કેવળ જ્ઞાનને આધીન કોઈ પદાર્થો પરિણમે છે એમ અહીંયા કહેવું નથી. કેવળ જ્ઞાન સ્વતંત્ર પરિણમે છે અને જગતના તમામ પદાર્થોના પર્યાયો તદ્દન સ્વતંત્ર પરિણમે છે. કેવળ જ્ઞાને જાણ્યું માટે તે પર્યાયો બંધાયા સ્વકાળમાં એમ નથી, અને તે પર્યાયોને કારણે અહીંયા કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે એમ પણ નથી. આમ છે, બંને બાજુ તદ્દન સ્વતંત્રતા છે, પણ તદ્દન સ્વતંત્રતા હોવા છતાં પણ જો કેવળ જ્ઞાનની સિદ્ધિ થતી હોય તો અને કેવળ જ્ઞાનને જો સ્વીકારવામાં આવતું હોય તો કોઈ પણ પર્યાયના સ્વકાળમાં ફેરફાર સ્વીકારી શકાતો નથી. આવો અકાત્ય ન્યાય છે. જો કેવળ જ્ઞાનને સ્વીકારવામાં આવે તો પદાર્થની અવસ્થાઓને ના સ્વકાળને આપોઆપ જ સ્વીકારવો રહ્યો. કાં તો કેવળ જ્ઞાનને જીવ ન સ્વીકારે અને કાં તો પદાર્થના સ્વકાળને ન સ્વીકારે. બસ બે વાત સાથે સાથે છે. પદાર્થના સ્વકાળને સ્વીકારવામાં કેવળ જ્ઞાન છે એનાથી પ્રતિપાદન થાય છે. આ ન્યાય એવી રીતે કોઈ એમ કહે કે મારે પુરુષાર્થ કરવો છે, એમાં હું કેવળ જ્ઞાનને વચ્ચે લાવું કે મારો પર્યાય પુરુષાર્થનો અને સમ્યક દર્શનનો શુદ્ધિનો મોક્ષનો જ્યારે થવાનો હશે ત્યારે થશે.
નિશ્ચિત છે,
કેવળ જ્ઞાનમાં નિશ્ચિત છે. માટે હું પુરુષાર્થ શું કરવાનો, મારે પુરુષાર્થ શું કરવાનો રહ્યો એમ જો કોઈ વિચારે તો એની વર્તમાન વિચારની સ્થિતિ એમ પ્રદર્શિત કરે છે, એમ સંકેત કરે છે કે એનું ભવિષ્યનું ક્રમબદ્ધ શુદ્ધ પર્યાયનું નથી. એનું કોઈ ક્રમબદ્ધ જ એવું છે કે એને પુરુષાર્થ કરવા સંબંધમાં પણ કેવળ જ્ઞાનમાં વચ્ચે લાવીને એ સંબંધિત જે જાગૃતિ છે, પોતાના હિત સંબંધીની જે જાગૃતિ છે એનો એને ઉત્સાહ નથી ને અન્ય કઈ જાગૃતિ એને છે તો ખરી જ ક્યાંય ને ક્યાંય. છેવટે હું ફલાણો માણસ છું એવી તો એને જાગૃતિ છે. જરા કોઈ આગુ પાછું બોલે છે જાગૃતિ તે વિનાનો તો નથી. તો એની જે જાગૃતિ છે ત્યાં એને ક્રમબદ્ધ લાગુ ન કર્યું, પણ જ્યાં સ્વરૂપ પ્રત્યે વળવું છે ત્યાં એને ક્રમબદ્ધ લાગુ કર્યું. એનું ક્રમબદ્ધ છે એ કોઈ એવું છે કે જેને ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં શુદ્ધ પરિણામનો અવકાશ નથી. પૂજ્ય બહેનશ્રી સાથે 3-4 અઠવાડિયા પહેલા ચર્ચા કરી હતી. હીરાલાલજી સાથે હતા. હીરાલાલજી ખાલી આટલો પ્રશ્ન કર્યો હતો કે આપની પાસેથી ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ જાણવું છે, તે છે આપણી પાસે. ત્રણ પ્રકારે ન્યાય કયા કે એક તો જે કેવળ જ્ઞાનીને સ્વીકારનારા સમ્યક દ્રષ્ટિઓ છે તે સમ્યક દ્રષ્ટિઓ ને કેવળ જ્ઞાનીનો સ્વીકાર છે અને પ્રત્યેક સમયના પર્યાયનો, છય દ્રવ્યનો, આખા જગતના તમામ પદાર્થોના પરિણામનો સ્વકાળનો પણ સ્વીકાર છે.
બરોબર.
એવા સમ્યક દ્રષ્ટિ જીવને એના પરિણામમાં ઉત્તરો ઉત્તર શુદ્ધતા અને વિતરાગતાનો ક્રમબદ્ધ છે, ક્રમ બંધાયેલો છે.
બરોબર.
એવું જેને સ્વીકારમાં નથી આવતું એનું કોઈ ક્રમબદ્ધ જ એવું છે કે અશુદ્ધતામાં પરિણમીને નીચે ને નીચી ગતિમાં જાય છે. આમ બે પડખે બે વાત લીધી. પૂજ્ય ગુરુદેવ શ્રી પહેલા પડખાને વિશેષપણે સ્થાપતા હતા.
બરોબર.
એમ બીજું પૂજ્ય ગુરુદેવ શ્રી છે એ મુખ્યપણે પોતે સ્પષ્ટીકરણ કર્યું કે જે સમ્યક દ્રષ્ટિ છે, જેને સર્વજ્ઞનો સ્વીકાર છે, જેને કેવળ જ્ઞાનનો સ્વીકાર છે એ કેવળની જેમ નીચે લેશે. જેમ સર્વજ્ઞ જ્ઞાતા છે, નીચેથી ચોથી નીતિ, જેમ સર્વજ્ઞ જ્ઞાતા છે તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો. અભિપ્રાયથી એ જ્ઞાતા થઈ ગયો કે કોઈ પણ પર્યાયનું કર્તૃત્વ, સ્વપર પદાર્થોમાં પર્યાયનું કર્તૃત્વ એ વસ્તુ વ્યવસ્થાથી વિરુદ્ધ છે, વસ્તુના વિજ્ઞાનથી વિરુદ્ધ વિકલ્પ છે, અને તેથી તે કર્તવ્ય નથી. પછી એક વાત વિશેષ કરી કે જ્ઞાનીનું ક્રમ બદ આમ, અજ્ઞાનીનું ક્રમ બદ આમ પણ તમે પૂછો છો તો એક ત્રીજી વાત છે કે મુમુક્ષુને કેમ લેવું, અજ્ઞાનીમાં એક એવો જીવ લીધો કે જે પુરુષાર્થને નિષેધે છે, ક્રમબદ્ધની ઓથ લઈને પુરુષાર્થને નિષેધે છે, એનું તો કોઈ ક્રમબદ્ધ જ એવું છે કે જે પરંપરા એ એના પરિણામ નીચા ને નીચા થઈને નીચી ગતિમાં જાય છે.
બરોબર.
પણ જે મુમુક્ષુ છે એને ઉપર ચડવા ચાહે છે એને શું હોય, એક ત્રીજી વાત બહુ સરસ સ્પષ્ટ કરી
હતી
કે એને પરિપૂર્ણ શુદ્ધિનું મોક્ષાર્થી પણ હોવાથી, ધ્યેય હોવાથી, પરિપૂર્ણ શુદ્ધિનું ધ્યેયરૂપ મોક્ષાર્થી પણ હોવાથી એને પોતાના સ્વકાર્યનો પુરુષાર્થ કરવાનો ઉત્સાહ રહે છે. આવો કેવળ જ્ઞાનનો સ્વીકાર સમજણમાં અને પર્યાય સ્વકારે થવાની એવો સ્વીકાર અભિપ્રાયમાં હોવા છતાં પણ એને પોતાનો ઊંધો પુરુષાર્થ જાય છે એનો ખેદ છે, અને સવળો પુરુષાર્થ થવાની એને ભાવના રહે છે, એવું જ એનું તે કાળનો ક્રમબદ્ધ છે. બહુ સરસ ન્યાય લીધો હતો. ત્રણ પડખેથી વાત કરી હતી, બીજી પણ એક બે વાત કરી હતી, ચાર પાંચ પડખાથી વાત કરી હતી. 15-20 મિનિટમાં તો
બરોબર
બધા પડખા ખુલી નાખ્યા એમ ચાલે.
બીજું પડખો લાગુ પડ્યા
તો કહે છે કે જેને પોતાનું સ્વકાર કરવું છે એને મારું હિત કેમ થાય, એ પોતાના હિત બાજુની એને તમન્ના એને લગ્ન ને એની ધગશ તો એને એના ક્રમબદ્ધમાં એમ જ હોય ને એવી જ હોય એમ પણ એને પોતાના ક્રમમાં જ સ્વીકારે છે, એને એ અક્રમે કરું છું એમ સ્વીકારતા નથી.
બરોબર.
થોડુંક પરસ્પર વિરુદ્ધ લાગે એવું છે પણ વિરુદ્ધ નથી આમાં. એક કોરથી ક્રમબદ્ધ સ્વીકારવું, બીજી કોરથી મારે મારું હિત કરવું છે એમ લેવું, આમ તો વિરુદ્ધ થાય છે પણ વિરુદ્ધ નથી આમાં. જેમ કોઈ અકસ્માતે થયેલું મૃત્યુ પણ સ્વકાળે થયું એમ સ્વીકારવામાં આવે છે, છતાં એનું નામ અકાળ મૃત્યુ એવું કહેવાય છે, એની અપેક્ષા જુદી છે, અને સ્વકાળ એનો છે એની અપેક્ષા જુદી છે. બે વિરુદ્ધ છે કે નહીં? અકાળ મૃત્યુ પણ સ્વકાળે છે. ભાષા કેવી વિચિત્ર લાગે,
અકાળ
કે અકાળ મૃત્યુ પણ સ્વકાળે છે, એટલે એ જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એ જ પ્રકારે એક્સિડન્ટ થઈને એ જ પ્રકારે એના પ્રાણ છૂટવા એવું નિશ્ચિત થયું
છે,
છતાં પણ એ અકાળ મૃત્યુ છે એવું પણ કોઈ અપેક્ષાથી કહેવામાં આવે છે. આપણે નહોતું ધાર્યું ને જે નોર્મલ કોર્સમાં મૃત્યુ થાય છે, અને સામાન્ય રીતે મૃત્યુની જે ઉંમર હોય છે કે ભાઈ પ્રદાવસ્થામાં પાછલી ઉંમરમાં મૃત્યુ થાય, એના બદલે યુવાન ઉંમરમાં આવો એક્સિડન્ટ થઈ જાય તો એને અકાળ મૃત્યુ કહેવામાં આવે છે, એ અપેક્ષા છે. એનો અર્થ એમ નથી કે ત્યાં સ્વકાળને પણ ફેરવીને વાત કરવી છે, સ્વકાળપણું એમને એમ રાખીને અકાળપણું બોલાય છે એ સંજોગોની સામાન્યતાની પણ અસામાન્યતા, સાધારણતાની પણ અસાધારણતાનું સૂચક છે, એટલી વાત છે. એમ એક સાથે બે વાત છે એમાં.
બીજી વાત જે કીધી, પૂર્ણતાનું લક્ષ્ય છે,
પૂર્ણતાનું જેને લક્ષ્ય છે એને પોતાના વર્તમાન પ્રશાંત વર્તમાન અવસ્થામાં પોતાના આત્મિક એના પુરુષાર્થના પરિણામમાં આત્મિક પુરુષાર્થ થાય, સ્વરૂપની શુદ્ધિ થાય, શુદ્ધ પર્યાયની રચના થાય, એવી ભાવના એવો ઉપાડ આવે છે. એમાં જેટલો કાર્ય કરવા સંબંધીનો ભાવ છે એટલો રાગ થાય છે, પણ રાગનો આદર નથી, આત્માની શુદ્ધતા અને શુદ્ધિનો આદર છે, રાગનો આદર નથી. પરિણામ વિષમ થાય એનો ખેત કરે, ચોક્કસ રહે છે. આવો કુદરતી આવે છે, એને લાવવો પડે છે એમ નથી, કરવો પડે છે એમ નથી. પણ જેને શુદ્ધિ થવાની ક્રમ લાગુ પડવાનો છે, જેને એવું ક્રમ જોયું છે. માનો કે અહીંયા કેવળ જ્ઞાન લઈએ સામે, કે કેવળ જ્ઞાનમાં એવો ક્રમ દેખાયો કે આ જીવને હવે શુદ્ધિ થશે,
બરોબર.
તો કેવળ જ્ઞાનમાં સાથે બધું દેખાયું છે એના ક્રમમાં, કે આને વિષમતા પ્રત્યે ખેદ આવશે, આને પોતાના સ્વરૂપ ભણીનો પુરુષાર્થ ઉપડશે. આ બધો પ્રકાર એને કેવળ જ્ઞાનમાં જોયો છે. કેવળ જ્ઞાનની અંદર તો એને આનુષંગિક જે બધા પર્યાયો છે, એ બધા પર્યાયો કેવળ જ્ઞાનના ક્રમમાં નિશ્ચિત થયેલા છે, અને એ રીતે સ્વકાળ નિશ્ચિત થયો છે. એવું કેવળ જ્ઞાનમાં ક્યારેય નિશ્ચિત નથી થયું કોઈ જીવ માટે, કે કોઈ જીવ પુરુષાર્થ ન ચડ્યો હોય અને એના ક્રમબદ્ધમાં એને સમ્યક દર્શન અને શુદ્ધિની પરિણતિ હોય, આત્મશુદ્ધિની પરિણતિ થાય. એવું તો ક્યારેય કેવળ જ્ઞાનમાં, કોઈ કેવળ જ્ઞાનમાં કોઈ જીવ માટે જોવાયું હોય એ વાત સંભવિત નથી. એટલે કેવળ જ્ઞાન અને ક્રમબદ્ધ પર્યાય એ બંનેના સ્વીકારમાં, સ્વીકાર સંબંધીનો તો પુરુષાર્થ છે જ, કેમ કે એવું સ્વીકારે છે એ પણ વિરિગુણ સહિત કામ થાય છે ને સમજવાનું. પણ સાથે સાથે જ્યારે પર્યાયની શુદ્ધિ થાય છે ત્યારે તે જીવનો અંતર્મુખી વિરિયનો ઉપાડ, પુરુષાર્થનો ઉપાડ હોય છે એ વાત પણ સાથે સાથે જ ક્રમબદ્ધમાં છે, અને એ વાત ભૂલીને કે છોડીને કઈ કહેવામાં આવે છે એમ સમજવા યોગ્ય નથી. તો એનું જોર તૂટે, એ મોળું પડે. અનાદિનું એ બાજુનું જે જોર છે એને મોળા પડવામાંથી કોઈ કાર્યકારી ભાવ છે કે નહીં, કે એનો નિષેધ છે? એને કાર્યકારી ખેદ કહો કે એનો નિષેધ કહો, અને એ સહજ જ આવે છે. જેને ભાવના પોતાની ભાવનાથી વિરુદ્ધ કાંઈ પણ બને એનો નિષેધ આવ્યા વિના રહે નહીં, એનું નામ જ ભાવના છે. જો પૂર્ણ શુદ્ધિની ભાવના છે, મોક્ષાર્થીપણું છે, તો પોતાની શુદ્ધતામાં અડચણરૂપ થતા જેટલા કોઈ પરિણામ, એ પરિણામનો એને નિષેધ આવ્યા વિના લે. આ તો સહજ જ છે, લાવવો પડે ને કરવો પડે એ ક્યાં પ્રશ્ન છે? જ્ઞાનીને ભાવના તો સ્વરૂપમાં ઠરવાની જ હોય છે, પરિપૂર્ણ રીતે ઠરી જવાની. કહે છે વસ્તુ વ્યવસ્થાને થાપી છે પહેલા, ત્રણ પડખા મુખ્ય હતા, પછી તો સામાન્ય ન્યાય છે એમ ખ્યાલ રહી ગયો છે, યાદ દાસ નથી. પણ એ બે સારા છે, છે આપણી પાસે ટેપ છે. એને ક્રમબદ્ધનો જેને સ્વીકાર છે, એને રાગ છે ત્યાં સુધી કાંઈ ને કાંઈ કરવાનો ભાવ આવે છે. પણ એ કર્તૃત્વ અને રાગ બંનેનો નિષેધ જો એને સ્વીકાર થઈ ગયો હોય તો એનો નિષેધ આવ્યા વિના રહે નહીં. પણ એમાં પોતાની શુદ્ધિનો નિષેધ નથી, પોતાના પુરુષાર્થનો નિષેધ નથી, એ પણ ક્રમબદ્ધમાં સ્વીકારાઈ જાય છે. આવી જ જવાનું છે, જગતમાં એક એવા જીવો છે કે જે મિથ્યા દ્રષ્ટિ માંથી છૂટીને સમ્યક દર્શન પામવાની કઈક તૈયાર એના પ્રોસેસમાં છે. એક ત્રીજો વિભાગ લઈ લીધો. તો કે છે ગુરુદેવની જે શૈલી હતી એમાં તો જ્ઞાનીનું ક્રમ વધે સ્થાપતા, કે ધર્મી છે અહીંયા એટલે ધર્મી જ્ઞાતા થઈ ગયો. એને કેવળ જ્ઞાનનો સ્વીકાર છે, એને સર્વ પર્યાયો સ્વપર પદાર્થોની ક્રમબદ્ધ છે એનો સ્વીકાર છે, એવા સમ્યક દ્રષ્ટિ જીવનું ભવિષ્યનું ક્રમબદ્ધ ઉત્તરોત્તર શુદ્ધિ થઈને પૂર્ણ શુદ્ધિ નક્કી થઈ ગયું છે એમ, એને પણ પ્રતીક છે ને કેવળ જ્ઞાનમાં પણ એમ જ છે. જેને કેવળ જ્ઞાનનો સ્વીકાર નથી અને આ રીતે વસ્તુ વ્યવસ્થાનો સ્વીકાર નથી, એની સામે પદાર્થોના પરિણમનનો સ્વીકાર નથી, એનું કોઈ ક્રમબદ્ધ જ એવું છે કે ઉત્તરો ઉત્તર નીચી પરિણામે જઈને નીચી ગતિ માં. અને જે મુમુક્ષુ છે એને પોતાના સ્વયંનો પુરુષાર્થ ઉપાડીને ક્રમબદ્ધનો સ્વીકાર હોવા છતાં સ્વયંનો પુરુષાર્થ ઉપાડીને શુદ્ધિ કરવાની જે જાગૃતિ આવે છે એમાં કર્તૃત્વ અને રાગનો એ નિષેધ કરતો, કેવળ જ્ઞાનને ક્રમબદ્ધને સ્વીકારતો થરવાના પ્રયત્નમાં પુરુષાર્થવંત હોય છે, અને એવા જ ક્રમથી એને શુદ્ધિ થવાનું પણ એના ક્રમબદ્ધમાં છે એવું એ ક્રમબદ્ધ અને પુરુષાર્થ સહિત પણ એને વિશ્વાસમાં છે, એને તત્વના પ્રતિપાદનમાં પણ એમ જાણ્યું છે, અને તેથી એને એ સંબંધીની ગૂંચવણ રહેતી નથી. આમ છે. ચોથો તો એ વાત લીધો હતો કે ક્રમબદ્ધથી કોઈ ઊંધું લે છે, કોઈ ક્રમબદ્ધથી પુરુષાર્થને ઉડાડે છે એ ઊંધું લે છે, અને કોઈ ક્રમબદ્ધને સ્થાપીને સ્વચ્છંદી થાય છે એ પણ ઊંધું લે છે, એવા એક બે પણ ખાતા ને એવું ન થવું જોઈએ એ વિશે પણ થોડો પ્રકાશ પડે. એમ ચાર પાંચ મુદ્દા બહુ મહત્વની વાત લીધી. કેવળ જ્ઞાને જાણ્યું માટે નહીં પણ પદાર્થોના પર્યાયો પોતાથી સ્વકાળે તે જ રીતે થાય છે અને તેમ સર્વને જાણે છે. સ્વતંત્ર પદાર્થો જે રીતે પરિણમવાના છે તે જ પ્રકાર કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ ગયો છે, જણાઈ ગયો છે એમ કહેવું છે. જાણે છે એટલે જણાઈ ગયો છે, એમાં ન તો પદાર્થને આધીન કેવળ જ્ઞાન છે, ન તો કેવળ જ્ઞાનને આધીન કોઈ પદાર્થ છે એમ છે. હવે એનો ગુણ શું છે આમ જાણતા શું લાભ થાય છે અંદરમાં, કે આહા પરદ્રવ્યને કરવાની તો વાત નથી. આ જગતમાં જીવ સંયોગોમાં પોતાની ઈચ્છા પ્રમાણે સંયોગો થાય એમ કરવા માટે અનંતી આકુલતાને કરી રહ્યો છે ને સેવી રહ્યો છે, કે છે કે એ વાત તો નથી, પણ પોતાના અશુદ્ધ કે શુદ્ધ પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ જે થવાના તે જ થવાના તે જ થાય, એટલે પોતામાં પણ પર્યાયને આડી અવળી કરવાનું રહ્યું નહીં. શું કહે છે? જ્યાં આ રીતે સ્વીકાર કર્યો કે પરદ્રવ્યને તો કાંઈ કરવાનો પ્રશ્ન નથી પણ પોતાના અશુદ્ધ કે શુદ્ધ પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ જે થવાના તે જ થવાના, તો જ્ઞાતા ઉપર જ્ઞાયક ઉપર એકનું વજન ગયું એ વાત પણ લીધી હતી, કે હું જ્ઞાયક છું એમ જ્યાં વજન ગયું ત્યાં એને પર્યાયમાં આમ કરું ને તેમ કરું શુદ્ધિની ભાવના હોવા છતાં પુરુષાર્થની ભાવના હોવા છતાં કર્તૃત્વનો રસ ઠંડો પડી જાય છે. કેમ? કે હું તો જ્ઞાયક છું, પરિપૂર્ણ શુદ્ધ છું, હવે જે અવસ્થાની શુદ્ધિનો ક્રમ છે એ ક્રમશઃ આગળ વધી રહ્યો છે, એટલે જે કાંઈ અશુદ્ધતા છે તે પણ તે કાળનો સ્વકાળ તે ક્રમમાં એનો સ્વકાળ છે અને શુદ્ધિ છે પણ એના ક્રમમાં સ્વકાળે છે. હું તો બસ જ્ઞાતા છું એમ જ્ઞાતા ભાવના પુરુષાર્થમાં વર્તમાન પર્યાયની શુદ્ધિ અશુદ્ધિને પણ ગૌણ કરવી એ પુરુષાર્થનો પ્રકાર છે. એ પુરુષાર્થનો પ્રકાર છે ખરેખર તો. એક દેખીએ, એક જાણીએ, રમી રહીએ, એક ઠોર સમરવિબલ અને વિચારીએ, એ સિદ્ધ બનારસીદાસ એક પદરેચું છે. કે પોતાનો શુદ્ધાત્મા અંતર એકાગ્રતાનું એવડું મોટું આકર્ષણ છે, એમ કે છે, એટલું જબરજસ્ત આકર્ષણ છે કે એની પાસે પર્યાયની શુદ્ધિ અશુદ્ધિ પર્યાય અપેક્ષાએ પ્રયોજનભૂત હોવા છતાં એકવાર ગૌણ થઈ જાય છે. નહીંતર તો પર્યાય અપેક્ષાએ પ્રયોજન તો એ છે કે અશુદ્ધિ મટે અને શુદ્ધિ થાય, આટલું પ્રયોજન છે. છતાં એ પ્રયોજન ખરેખર આમ સિદ્ધ થાય છે, આ રીતે નાયક ઉપર એકાગ્ર થતા પ્રયોજનની સિદ્ધિ થાય છે. પ્રયોજનનો વિષય જે પર્યાય છે એને મુખ્ય કરતા પ્રયોજનની સિદ્ધિ નથી. ખરેખર તો એ જ પ્રયોજનની સિદ્ધિમાં આગળ વધી રહ્યો છે કે જે પ્રયોજનમાં શું પ્રયોજન ભૂતકારી શું થાય છે એ ગૌણ કરે છે. તેને કેવી અટપટી વાત છે. પ્રયોજન કોને સિદ્ધ થાય છે કે પ્રયોજન ભૂતકારીને અપ્રયોજન ભૂતકારી એની પણ ગૌણતા રાખીને જે નાયકની શુદ્ધાત્માની પરમાત્માની મુખ્યતા કરે છે એને આપોઆપ પ્રયોજન સિદ્ધિ થાય છે. એક જ સાથે
થાય
તો તમે પ્રયાસ થઈ જાય. જો પ્રયોજનને ગૌણ કરીને શુદ્ધાત્માની સ્વરૂપની મુખ્યતા ન થઈ તો આખો વિપર્યાસ થઈ ગયો. એ તો બિલકુલ વિપર્યાસ થઈ ગયો. એમાંથી તો સ્વચ્છંદ ઉભો થયા વિના
રહે
નહીં. કોઈ પણ કથન છે એમાં એનો પ્રકાર સમ્યક છે એ વાત તો સહન છે. ગૌણ કરવા જાય તો તકલીફ થાય, થઈ જવી જોઈએ, બરાબર છે. કરવા જાય તો કર્તૃત્વ થયો, પણ પોતાના જ્ઞાયકની મુખ્યતામાં આપોઆપ થાય છે. તથા જ્ઞાયક સ્વભાવ એવો મહાન છે, પોતાનું સ્વરૂપ એવું મહાન છે કે એની મહાનતામાં જે એનું આકર્ષણ ને એની મહિમામાં જે એનું આકર્ષણ છે એમાં બીજું બધું ગૌણ છે. પોતાની પર્યાયથી માંડીને આખું જગત ગૌણ થાય છે, એ એની સહજતા છે. અને એમાં પ્રયોજનની સિદ્ધિ છે, એનું જ્ઞાન થઈ જાય છે, છતાં એની મુખ્યતા કરતા નથી. જેમ શરાણે ચડાવેલી શરીને સહેજ જોવાઈ જાય છે એમ એનું જ્ઞાન થઈ જાય છે. પર્યાયની શુદ્ધિ અને પર્યાયની અશુદ્ધિ, અશુદ્ધ સાધક અવસ્થામાં અશુદ્ધિ પણ છે થોડી, બેનું જ્ઞાન રહે છે. અને મુખ્યતા જે જરા પણ પર્યાયની થતી નથી. એમ પર્યાયનો આખો વિષય એક કર્મબંધના ન્યાયે ગૌણ થઈ જાય છે, એની એક વિશિષ્ટતા છે. આ વિષય આટલો બધો પ્રસિદ્ધ નહોતો, પણ સમયસારની સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની શરૂઆતની ગાથાઓ છે 308, 9, 10 અને 11, ચાર ગાથા એક સાથે છે ટીકામાં, ચાર ગાથાની ટીકા એક સાથે છે. એમાં એક ક્રમ નિયમિત નામનો શબ્દ સંસ્કૃતમાં પડ્યો છે અમરચંદ્રાચાર્યનો. એ ક્રમ નિયમિતમાંથી ગુરુદેવના શ્રુત જ્ઞાનમાં સેંકડો પડખા ઉભા થયા. અહીંયા ક્રમ નિયમિત શબ્દ પડ્યો છે, અરે આમાં તો ઘણું ઘણું આવે છે. એટલા ન્યાયો કાઢ્યા છે કે એ જમાનામાં તો એના ખાસ આત્મધર્મના અંકો નીકળ્યા હતા. પ્રવચન પ્રસાદના અમૃતલાલભાઈ લખતા હતા, પ્રવચન પ્રસાદ એના અંકો નીકળ્યા હતા, એ શરૂઆતમાં વાંચેલા. પણ સેંકડો પડખા, સેંકડો ન્યાયો આપેલા શાસ્ત્રો બધા વાંચેલા. ગોશાળાનો નિયતવાદ આવે છે એમ કરીને છે ને, સુતામૃતના ગ્રંથોમાં ખાસ આવે છે. આ ઈ પ્રકારનો નિયતવાદ નથી છે, આમાં આમ નિયતિ છે. એક એક સમયની પર્યાય એના સ્વકાળે થાય છે એમાં નિયતિ તો છે, છતાં અહીંયા સમ્યક પ્રકારે છે. દરેક વાતમાં જો એ સમ્યક પ્રકારે સોપર પદાર્થોની ભિન્નતા પણ જો સમ્યક પ્રકારે સ્વીકારવામાં ન આવે તો પર પદાર્થની હિંસા કરવામાં હું કરી શકતો નથી અને દાન દેવામાં હું લઈ શકતો નથી. બે લઈ શકે તો એને સ્વચ્છંદ કરવો હોય તો બે કરી શકે કે દાન દેવાની વાત આવે તો કહીએ. આત્મા ક્યાં કરી શકે છે? આત્મા ક્યાંય પર પદાર્થને દાન દઈ શકે અને હિંસા કરે? અને આત્મા ક્યાં બીજાની હિંસા કરે છે? કોઈ આત્મા મરતો નથી, કોઈ આત્માને મારતો નથી, પરિણામ કરે હિંસાના. એ તો બધા ઘણા વિપરીત ને આત્માના અહિત થનારા કરનારા પરિણામ છે.
બરોબર.
પણ દરેક વાતમાં સમ્યક એટલે આત્માભિમુખ રહીને, આત્માભિમુખ રહીને એટલે પોતાના સ્વરૂપના સ્વરૂપ અસ્તિત્વને બરાબર શ્રદ્ધા જ્ઞાનમાં પકડીને જકડીને બરાબર સન્મુખ રહીને પછી જે પ્રકાર છે એ પ્રકારને કહેવામાં આવે છે. એમાં નિર્દોષતા જ ઉત્પન્ન થાય. નિર્દોષ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાનની પકડમાં નિર્દોષતા જ રહે અને નિર્દોષતા જ ઉત્પન્ન થાય.
બરાબર.
અને બીજું ન થાય એ વાત યથાર્થ છે અને સમ્યક છે. સમ્યક કહો કે યથાર્થ છે કે સત્ય છે એમ કહો. એના માટે કોઈ ન્યાય એટલો ઊંચી કક્ષાનો એ અલૌકિક છે કે એને લૌકિક ન્યાયમાં ઘસડી જવાય નહીં. જેમ કે મુનિરાજ છે, મુનિને દયા નથી એમ કહેવાશે કે એ લૌકિક ન્યાયનો વિષય ક્યાં લાગુ નહીં પડે? જે ચાલતા એકેન્દ્રવાદી જીવની પણ યત્નાથી અહિંસા પાળે છે એવા વ્યવહારે અહિંસા માર્ગને જે પાળી રહ્યા છે અંગીકાર કરીને, એ સમય પંચેન્દ્રિય જીવની દયા નથી પાડતા એમ ત્યાં વાત કોઈ ન્યાયમાં લઈ જાય તો કેમ? કે જો એટલો પણ એ આરંભ કરે તો એની પરંપરા બહુ મોટી બોલે છે. એ શેના માટે એ પ્રકારનો એને ભાવ ઉત્પન્ન થતો નથી? આમ વ્યવહારે એનો નિષેધ છે અથવા મર્યાદા છે, પણ એ મર્યાદા તો એટલા માટે પ્રસિદ્ધ કરે છે કે એમને તે પ્રકારનો ભાવ ઉત્પન્ન થતો નથી. માટે થાય છે ને દાબે છે એમ વાત નથી, થતો નથી એટલી વાત છે. હવે જે થાય છે એમ સ્વીકારવામાં આવે, એવું કરે છે એમ સ્વીકારવામાં આવે તો એની પરંપરા ક્યાં જઈને ઊભી રહેશે? પરોપકારનો એનો કોઈ મેળ રહેશે? એટલે ધર્મકાર્યમાં પણ એની મર્યાદા લીધી કે ઉપદેશ તો ઉપદેશ માટે મુનિને બંધન નહીં. 8-9 કે 3-4 વ્યાખ્યાન આપવું પડે મુનિને બંધન હતું. એમની દેશના એમનો વિકલ્પ હોય ત્યારે થાય ને નહીતર ન થાય, થતી ગયું. બાકી પોતાના સ્વરૂપમાં જામે લાગી કેમ કે એમની આત્મબુદ્ધિ તો છૂટી ગઈ હતી 4 ગુણ સ્થાને, પણ સ્થિરતા એટલી થઈ ગઈ છે કે જયારે શરીર છે કે નહીં એ પ્રશ્ન નથી. એના માટે 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે આમ લીધું છે. દેહ માત્ર પરિગ્રહ કયા પ્રકારે મુનિને લીધો? કે 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર પરિગ્રહ છે. ફેલાવવાનો પરિગ્રહ નથી, ખોખું થઈ ગયું છે. બાજુમાં રહેલું એક પૂતળું ખોખું છે કે જાણે કે એમને દેહનો ઉપયોગ ચાલ્યો ગયો છે, ઉપયોગ નથી જાણે દેહનો. એટલે ઠંડી શું, ગરમી શું, અનુકૂળતા શું, પ્રતિકૂળતા શું, કોઈ મારે કાપે તે શું, કરડે તે શું, એ કોઈ જાણે એને વિષય નથી. એવા એ આત્માને જ્ઞાન પણ વેદે છે. આત્માને જ્ઞાન પણ માત્ર જ્ઞાન પણ અનુભવે છે. એવી જે એમની પ્રચુર સ્વસંવેદનની જે સ્થિતિ છે એમાં દેહ તો જાણે છે કે નથી એ પ્રશ્ન નથી. ભૂલી જાય છે કે દેહ છે કે કેમ. શ્રીમદજી જેવા એમ લખે છે સાધકની દશા તો જોવો કે દેહ છે કે એમ, એ ક્યારેક પણ માંડ માંડ યાદ કરવું પડે છે. હજી તો ગ્રસ્તમાં છે તો પણ કેવી સ્થિતિ છે? મુનિની કેવી સ્થિતિ હશે એ તો વિચાર કરવા જેવો. અનુમાન કરવું સાધારણ પ્રાણીને તો એનું અનુમાન થવું મુશ્કેલ છે કે આવી દેહાતી દિશા. પણ એ જંગલમાં સિંહની જેમ વિહાર કરનારા હોય છે, એને કોઈ વ્યવસ્થા નહીં આગળથી, આહારની કોઈ આગળથી વ્યવસ્થા નહીં, પાણીની કોઈ વ્યવસ્થા નહીં, રહેણ સહેણની કોઈ વ્યવસ્થા નહીં, સુવા બેસવાની કોઈ વ્યવસ્થા નહીં, એના વિહારની કોઈ વ્યવસ્થા નહીં. ક્યારે ક્યાં વિહાર કરે વિચરું ઉદયાધીન એકદમ ઉદય હોય તે પ્રમાણે કામ, એવું મસ્તીમાં પડી ગયા છે. ગુરુદેવ તો બહુ ભક્તિ કરતા જોવો તો ખરા, મુનિ તો હાલતા ચાલતા સિદ્ધ છે, સિદ્ધા. અને અમૃતચંદ્રાચાર્ય તો એ લખ્યું, પોતે મુનિ છે કે મુનિઓમાં અને ભગવાનમાં પરમાત્મામાં ફેર જોઈએ તો અમે જડબુદ્ધિ છીએ, અમે જડબુદ્ધિ છીએ એવો ફેર અમને દેખાતો નથી. એમ એ તો જડબુદ્ધિમાં ફેર દેખાય છે, એટલે એમણે મોક્ષ તત્વમાં એમનું નામ લખ્યું છે. મોક્ષ તત્વ કોને કહેવું? મુનિરાજ છે તે મોક્ષ તત્વ છે. અહીંયા કોઈને મોક્ષ તત્વ જોવું હોય તો જૈન મુનિ છે તે મોક્ષ તત્વમાં છે. પાંચ ગાથા લીધી છે, પાછળની પંચરત્ન, એમાં સંસાર તત્વ કહ્યું દ્રવલિંગી મુનિને અને મોક્ષ તત્વ કહ્યું ભાવલિંગી મુનિને, બે ધર્મ દિગંબર છે. એકને સંસાર તત્વ કહ્યું છે, એકને મોક્ષ તત્વ કહ્યું છે. એમને ક્યાં ખબર છે કોને નાખ્યો? એ તો ધ્યાનમાં હતા, નાખી ગયા એ.
નાખનાર
પ્રત્યે પ્રેમ નથી, કોઈ નહી, રાખનાર પ્રત્યે પ્રેમ નથી, કાઢનાર પ્રત્યે દ્વેષ નથી. એને તો અસંખ્ય કીડીઓ થઈ ગઈ, લાલ મોટા કીડા થાય છે ને, મરેલો સરસર્પ હતો, જંગલી કીડી થાય, મોટા કીડા એ ચટકા ભરે રૂમાડે રૂમાડે, તો કીડી પ્રત્યે દ્વેષ નથી. કારણ કે માખી દે ત્યાં એને ધ્યાન ઉતરી જાય, એને લક્ષ નથી, એને કઈ છે જ નહીં, કઈ જાણે છે જ નહીં. એ ચૈતન ગોળાની અંદરની રમણતાની મસ્તીમાં કેવા હશે એ કલ્પના કરવાનું છે. કહે છે કે બીજા પદાર્થને તો કરવાની કઈ વાત નથી, પણ પોતાના અશુદ્ધ કે શુદ્ધ પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ જે થવાના તેજ થવાના તેજ થાય, એટલે પોતામાં પણ આ પર્યાયને આડી અવળી કરવાનું રહ્યું નહીં. અભિપ્રાયમાં એમ પીડ્યું છે મોક્ષાર્થી જીવને એક સાથે બે વાત પડી છે કે એક સમયમાં પૂર્ણ થવાતું હોય તો બીજો સમય હું માગતો નથી.
બરોબર,
છતાં થવાતું હોય એના ક્રમમાં થવાતું હોય એમ વાત છે. અક્રમે થવાનો કોઈ પ્રશ્ન એમને દખલ કરતો નથી. એવી ઉત્કૃષ્ટ ભાવના હોય, પૂર્ણ પર્યાય સંબંધીની પૂર્ણતાની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવના હોય કે એક સમયમાં એટલે વર્તમાનમાં પૂર્ણ થવાતું હોય તો મારે ઉધાર આ વાત કરવી નથી, એવી તીવ્ર ભાવનામાં હોવા છતાં પોતાના જ્ઞાયક ઉપરનું શ્રદ્ધા જ્ઞાનની પકડ એવું છે કે સર્વ પર્યાયો એના ક્રમમાં શુદ્ધિ એ શુદ્ધિને સ્વકાળે થાય ને પૂર્ણતા સુધી જવાય એ વાત એમને અખંડ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. અને એમાં મારો પુરુષાર્થ નિર્ણય થતો નથી, એમાં મારો પુરુષાર્થ પણ બરાબર પ્રવર્તમાન છે. જરા પણ પુરુષાર્થની પ્રવૃત્તિ અપુરુષાર્થ રૂપે થવાનો એમાં સવાલ પણ ઉત્પન્ન થતો નથી. એવો પ્રકાર છે. લગ્નિ બરાબર તીવ્રમાં તીવ્ર જળવાય રહે અને છતાં ખોટી આકુલતા ન થાય, અણસમજણની ને અજ્ઞાનની આકુલતા ન થાય. પણ ખેદ થાય છે ને પોતાના દોષ પ્રત્યે, તો કે હા એ ખેદ થાય તો પણ એ મર્યાદિત છે, વિષય એ સહજ થઈ જાય છે. એને કર્મ ન કરવાની તરજોડમાં ખેદ થયો નથી, એ સહજ છે. એમાં પ્રશ્ન નથી કે એ તો એના સકાળે જ થાય ને, આયુષ્ય પર્યંત થવાનો પ્રશ્ન નથી. એક સમયમાં ત્રણ કાળ જણાના છે કે નહીં? એક સમયમાં ત્રણ કાળ જણાના છે. કોને વળગીને જણાયા છે? કે નાયક પરમાત્માને. પરિણમન તો અંતરલિંગ છે, લોકાલોક જણાઈ ગયા છે અંદર. હવે એમાં જ્યાં સ્થિર છે એમાં કરવું ન કરવાનો ક્યાં પ્રશ્ન છે? સિદ્ધ અવસ્થામાં કઈ વિશેષ સુખ છે અને અર્યંત અવસ્થામાં કઈ ઓછું સુખ છે એવું કઈ હશે? અનંત ચતુષ્ટય તેરમું સ્થાને પ્રગટ થયા છે, એ જ સિદ્ધ અવસ્થામાં છે. એમાં કિંચિત માત્ર ફેર નથી. શ્રદ્ધાંત જે સમ્યક દર્શનમાં ચોથા ગુણ સ્થાને થયું એ સિદ્ધ દશામાં છે, એમાં કોઈ ફેર નથી. અને આત્માનું ભવન જે શરૂઆતમાં થયું છે એવો જ આત્મા અનુભવમાં છે, બીજું બીજા પ્રકારનો બીજો આત્મા અનુભવમાં નથી. અનુભવનમાં ફેર નથી, તેથી તો શ્રુત કેવળી અને શ્રુત કેવળીમાં તફાવત નથી. નાખી પ્રવચન સાર 33-36 કેવળી અને શ્રુત કેવળીમાં તફાવત નથી. આત્મા જ્યાં જ્ઞાન પણ અનુભવાય છે અને જ્ઞાન કે જે સ્વ પણ અનુભવાય છે તે આત્મા છે. બસ પતી ગયું, આખો ખજાનો અનુભવમાં આવી ગયો. ભોગવે છે પોતાના આત્મતત્વના ભોગવતામાં જે છે એને શું બાકી રહી ગયું? કે છે એને જે કાંઈ અવસ્થા દ્રષ્ટિએ બાકી રહી ગયું એ તો જ્ઞાન કરવાના વિષયમાં જાય છે. આખો ખજાનો અંદરમાં અંતર તત્વને ભોગવે છે, અંતર્મુખ થઈને એને અવસ્થા ઊણી રહી, અસ્થિરતા રહી, એ તો જ્ઞાન કરવાના વિષયમાં જાય છે. બાકી આખો કબજો આવી ગયો જેને પૂરો ખજાનાનો ભંડારનો અનંત ગુણની સંપત્તિનો એનો ભોગવતો ચાલુ થઈ ગયો, બસ એને તો કોઈ પ્રશ્ન રહેતો નથી કે એક ન્યાય પરમાત્મા થયા છે, બીજું કઈ નથી. એક ન્યાય તો એ પરમાત્મા થયા છે, કેમ કે પોતે પરમાત્મા છે એવો અનુભવ વર્તે છે. પછી પરમાત્મા થયા કે ન થયા, કે થયા તેથી કેવળી અને શુદ્ધ કેવળીમાં તફાવત નથી, કેમ કહી?
બરોબર,
ગર્ભિત વાત છે.
જેવો આત્મા અનુભવે છે એવો કેવો જ્ઞાન આત્મા અનુભવે છે.
પ્રવચન સારમાં 33-34 ગાથામાં એ મારી માત્ર જેમ થાય છે તેમ જાણવાનું વિજ્ઞાન જ્ઞાતા ભાવે, જ્ઞાતા દ્રષ્ટા રહીને વિતરાગ ભાવે સ્વપર પર્યાયોને થઈ રહી છે તેને માત્ર જાણવું, જણાય જાય. જાણવું એટલે જાણવા જવું એમ નહીં, પણ જાણવા જવું એમ ખેંચાવવું નહીં, પણ જણાય જાય સહજપણે જ્ઞાતા દ્રષ્ટા પણ પરિણામમાં એટલું રહી ગયું, એટલું થઈ ગયું ને એટલું રહી ગયું. જેમ સર્વજ્ઞ જ્ઞાતા છે તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો. જાત પ્રગતિ એમ કે છે, સર્વજ્ઞને જે જ્ઞાતાપણું કેવો જ્ઞાનમાં છે તે કેવળ જ્ઞાનની જાતિ મતિ શ્રુત જ્ઞાનની થઈ છે. તે કેવળ જ્ઞાનની જાતિ મતિ શ્રુત જ્ઞાનની થઈ ગઈ છે, જાત્યાંતર થયું. શ્રીમદ રાજચંદ્રજીએ એ જ્ઞાનને જાત્યાંતર જ્ઞાન કહ્યું. કે પહેલા મતિશ્રુત જ્ઞાન હતું અને સમ્યક દ્રષ્ટિ થયો, પણ હજી તો મતિશ્રુત જ્ઞાન જ રહ્યું છે. તો કે જે જ્ઞાન ભવ ભ્રમણનું કારણ નિમિત્ત થતું હતું, તે જ્ઞાન જાત્યાંતર થઈને, સમ્યક જ્ઞાન થયું એટલે જાત્યાંતર થઈને, બીજી જાતનું થઈને ભવ નિવૃત્તિના કારણરૂપ થવા લાગ્યું. આમ કહ્યું છે, જ્ઞાન ને આવી રીતે ફેર્યું છે. જાત્યાંતરમાં ભાવેન્દ્રિય નથી. ભાવેન્દ્રિય તો ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તો જે ભાવ તેને ભાવેન્દ્રિય કહીએ, અને એ ઇન્દ્રિય દ્વારથી પ્રવર્તો હોવાથી એ પર્સનમુખ છે ને એ વિભાવ ભાવ છે. અહીંયા તો જે જ્ઞાનમાં સમ્યકપણું થઈ ગયું તેને જાત્યાંતર પણ કહે છે. હવે કોઈ એમ કહે કે સમ્યક દ્રષ્ટિ છે એ બીજા મિથ્યા દ્રષ્ટિની જેમ જ ઉદયમાન પ્રવૃત્તિમાં છે, એટલે કે ખાય છે, પીએ છે, બોલે છે, હાલે છે, ચાલે છે, સૂવે છે, વાતો કરે છે, ધંધો વેપાર કરે છે કે રાજપાટ કરે છે કે જે કાંઈ ઉદયમાન પ્રવૃત્તિ હોય તે, તો એકને ભવબંધનનું કારણ થાય છે. ત્યાં જ્ઞાનની પ્રવૃત્તિ છે, મિથ્યા દ્રષ્ટિની જ્ઞાનની પ્રવૃત્તિ છે, નવા ભાવનું કારણ થાય છે. તે જ પ્રવૃત્તિમાં પ્રવર્તનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિનું સમ્ય જ્ઞાન હોવાથી ત્યાંથી નિવૃત્ત થતું પ્રવર્તે છે, પાછું વળતું પ્રવર્તે છે. એનો વેગ હજી બિલકુલ એ બાજુનો બંધ નથી થયો, પણ પાછું વળતું પ્રવર્તે છે. એ ચોર શ્રીમદજીએ તો ત્યાંથી લીધું. સમ્યક જ્ઞાનનો નિર્ણય કરવા જેવો વિષય છે કે જે કોઈ જીવને પોતાના સ્વ અસ્તિત્વનો નિર્ણય થાય તેને પણ એનું જ્ઞાન પણ પાછું પડે છે, પ્રકૃતિ જોર આપતી નથી. આપણે પાછું લઈએ છીએ ને, જેને નિર્ણય થયો, એ નિર્ણય થયો તે સમ્યકત્વનો અંગ છે, તેથી પ્રકૃતિ જોર આપતી નથી, પગ પાછા પડે છે. એક સ્વરૂપના નિર્ણયમાં પણ આટલો બધો ફેર પડતો હોય અને એ સ્વસન્મુખતામાં જે સંસ્કાર પડ્યા એ આગામી કાળમાં એ સંસ્કાર એને અનુભવમાં, તે ભાવમાં અથવા બીજા ભાવમાં અનુભવમાં પરણમી જશે, અથવા એ પરણમી ગયા પછી પડી ગયો હશે તો પણ અસ્તિત્વ નક્કી થયું છે તેથી ચડી જશે, એવું જેનામાં કારણ પણ સિદ્ધ કર્યું એ જે હજી શરૂઆતમાં હજી અનુભવ પહેલા નિશ્ચયમાં ઓળખાણમાં આ પરિસ્થિતિ છે, તો અનુભવના જ્ઞાનમાં તો કેટલું હશે. ઉપર ઉપરથી ભલે એમ દેખાય કે સમ્યક દ્રષ્ટિની પ્રવૃત્તિ સામાન્ય જનવત છે, બીજા માણસો જેમ પ્રવૃત્તિ કરે છે એમ જ આ પ્રવૃત્તિ કરે છે, પણ એના જ્ઞાનમાં મોટો તફાવત છે. તેને બધું જ્ઞાન ભૂતાર્થ આશ્રિત થાય છે. ભૂતાર્થ જે આત્મતત્વ છે, મૂળ જે આત્મતત્વ છે એ આશ્રિત બધું જ્ઞાન થાય છે. હું જ્ઞાયક છું, શાશ્વતપણે જ્ઞાયક જ રહું છું અને આ બધે હું ક્યાંય નથી એમ પોતાના પોતાનું અસ્તિત્વ બધેથી ખસી ગયું છે, રાગમાંથી એ ખસી ગયું છે અને રાગના વિષયમાંથી પણ ખસી ગયું છે અને પ્રવૃત્તિનું ખોખું રહી ગયું છે, એ રીતે એના જ્ઞાનની પ્રવૃત્તિ છે. નિર્જરાધિકારમાં બહુ સુંદર વિષય સમયસારની અંદર આ ચાલ્યો છે. ગુરુદેવના પ્રવચનો પણ બહુ સરસ ચાલ્યા છે. સમ્યક દ્રષ્ટિને નિર્જરા છે ચોથે ગુણસ્થાને, એ વાત સિદ્ધ કરવાની છે. જેમ સર્વજ્ઞ જ્ઞાતા છે તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો, એ પણ એક ન્યાયે જ્ઞાતા થઈ ગયો, એને જ્ઞાતા દ્રષ્ટા પણ પ્રગટ થઈ ગયું એટલે એ જ્ઞાતા થઈ ગયો. એની મુખ્ય પરિણતિ છે જ્ઞાતા દ્રષ્ટારૂપ જે પરિણતિ અંશ છે એ સમ્યક દ્રષ્ટિની ધર્મીની મુખ્ય પરિણતિ છે. બાકીનું જે કાંઈ થાય છે એ ગૌણ છે, ગૌ છે એટલે નહીવત છે, એને જાણે છે બરાબર, સૂક્ષ્મમાં સૂક્ષ્મપણે જાણે છે, અને તેથી ત્યાંથી પ્રતિ સમય અનન્ય ભાવે સ્વરૂપ પ્રત્યે વળે છે અને ત્યાંથી ખસી જ રહ્યો છે.
બરોબર.
એટલે એનું જે પરિણમન છે એ યથાર્થપણે ગતિમાન છે, એમાં કાંઈ હવે બીજી ઘાલમેલ કરવાનો પ્રશ્ન રહેતો
નથી.
ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય અકર્તાપણા રૂપ વિતરાગતા છે, એ તો ત્યાં ગાથાનું મથાળું એ છે, ચાર ગાથા જે છે કે અહીંયા અથ દ્રષ્ટાંત પુરસ્સર, અહીંયા હવે દ્રષ્ટાંત પૂર્વક અકર્તાપણું સ્થાપવામાં આવે છે, પ્રતિપાદન કરવામાં આવે છે, એ ગાથાનું મથાળું છે, ચારેય ગાથાનું દ્રષ્ટાંત. ત્યાં સોનાનું લીધું છે કે જેમ સોનામાંથી જેટલા દાગીના બનાવો તે સોનાના થાય, અને લોઢામાંથી જેટલા દાગીના બનાવો તે બધા લોઢાના થાય. આ જ ગાથા આગળ કર્તા કર્મ અધિકારમાં 127માં લીધી છે. જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય હોય છે અને અજ્ઞાનીના સર્વ ભાવો અજ્ઞાનમય હોય છે, 127 ગાથા કર્તા કર્મ અધિકારમાં લીધી છે. ત્યાર પછીની 130 આસપાસની ગાથાઓ છે એમાં એ વાત લીધી છે કે તો પછી આ બધું શું છે અજ્ઞાનીને, એનો આત્મા તો છે કે એના આત્મામાં જ્યારે હું જ્ઞાનને આત્મા છું એ સાવધાની નથી, પોતાની જ સાવધાની નથી, ત્યારે એને જે જ્ઞાનમાં અજ્ઞાનનો સ્વાદ આવે છે, તત્વની વિપરીતતા, તત્વની વિપરીતતા રૂપ જે જ્ઞાનનો સ્વાદ તેને અજ્ઞાન કહીએ, તત્વની અપ્રતીતિ રૂપ જે જ્ઞાનનો સ્વાદ તેને મિથ્યાત્વ કહીએ, અજ્ઞાન મિથ્યાત્વ એવી રીતે બધું સિદ્ધ કર્યું છે.
બરોબર.
અને પરદ્રવ્યના નહીં ત્યાગવા રૂપ જે જ્ઞાનનો સ્વાદ થવો તેને અત્યાગ ભાવ રૂપ એને અચારિત્ર કહીએ, એમ કરીને શુભાશુભ પર્યાયોની કલુષતારૂપ જ્ઞાનનો જે સ્વાદ તેને પ્રમાદ કહીએ એવી રીતે, અને પરપદાર્થની પ્રવૃત્તિ અને નિવૃત્તિ નો જ્ઞાનને જે સ્વાદ તેને યોગ કહીએ, એમ કરીને ચાર પાંચે તત્વોને સ્થાય પાસે પણ જ્ઞાનનો સ્વાદ, જ્ઞાનનો સ્વાદ, જ્ઞાનનો સ્વાદ આમ લીધું છે. બહુ સારો વિષય કીધો છે, જ્ઞાનમાં સ્વાદરૂપ થવું, કેમ કે આસ્વાદે છે તો જ્ઞાનને, તો પોતાના જ્ઞાનમય ભાવને જ્ઞાન પણ આસ્વાદવાને બદલે કર્મના ઉદયને આસ્વાદે છે ત્યારે એ ભાવ કર્મને ઉભા કરે છે, તે જ પ્રકારના ભાવ કર્મને ઉભા કરે છે, એ જ મિથ્યાત્વ વિરતિ પ્રમાદ કષાયને યોગ છે, એ જ બંધના કારણ છે, એ જ આશ્રવ છે, અને તેથી જીવ બંધાય છે.
બરોબર.
બહુ સરસ શૈલી લીધી છે. આત્મા જ પાછો પડે છે, જ્ઞાન પાછું પડે છે એટલે આત્મા પાછો પડે છે, જેમ પગ પાછા પડે કે ભાઈ આ કામ મારે મારાથી નહીં થઈ શકે, મારાથી નહીં થઈ શકે, એમ જેમ કોઈ નાહિંમત થઈ જાય અને ટાંટિયા ઢીલા થઈ જાય, એમ પ્રકૃતિના ટાંટિયા ઢીલા થઈ જાય છે, પ્રકૃતિમાં તે જીવ આગળ વધી શકતો નથી. જેને સ્વરૂપ અસ્તિત્વનો નિશ્ચય થાય ત્યાં એની પ્રકૃતિનું જોર છે ને એના ઉપર ફટકો પડે છે, એના પાયામાંથી હિંચમતી જાય છે, એ પ્રકૃતિ જોર ખાતી નથી. નિશ્ચય વાળાને આમ થાય તો અનુભવ વાળાને શું થાય એ વિચાર તિરાશે મૂકવા જોઈએ, એની પ્રવૃત્તિમાં એનું જ્ઞાન ભવની વૃત્તિ રૂપ પરિણમ.
બરાબર.
પ્રતિ સમય અનન્ય ભાવે તે આત્મા બાજુ વળી રહ્યો છે અને પ્રતિ સમય તે પાછો વળી રહ્યો છે, પરથી પરનો વેપાર હંકેલાઈ રહ્યો છે, એનો વેપાર કરે છે, એમાં માલ વેચી વેચીને દુકાન ખાલી કરી રહ્યો છે, એમાં વેપાર વધારતો
નથી.
ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય અકર્તા પણ વિતરાગતા છે. એમાં એ તાત્પર્ય એટલે સારાંશ એ છે, એની ફલશ્રુતિ એ છે કે એને કોઈ પણ સોપર પદાર્થના કર્તાપણા રૂપ કર્તૃત્વ છે એનો નાશ થાય, કે જે વિતરાગતા સ્વરૂપે છે. અકર્તાપણું કહો એ નાસ્તિથી છે, એને વિતરાગ ભાવ છે તે અસ્તિથી છે. એ વિતરાગતા છે એનું તાત્પર્ય છે. જો ક્રમબદ્ધનું તાત્પર્ય વિતરાગતા છે એને વળગી રહેવામાં ન આવે તો અનર્થ થવાનો સંભવ છે, પણ એ રીતે અહીંયા પ્રતિપાદન છે. એ વિતરાગતા અનંત પુરુષાર્થે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતા થાય છે. બહુ ચોખ્ખી વાત કરી છે. પોતાનો જ્ઞાયક શુદ્ધાત્મા એની સર્વસ્વપણે ઉપાદેયતા તેની દ્રષ્ટિ છે. દ્રષ્ટિ જતા થાય છે એમ કહ્યું ને કે દ્રષ્ટિ જવું એટલે શું, કે પોતાના શુદ્ધ જ્ઞાયક સ્વરૂપનું સર્વસ્વપણે ઉપાદેયપણું થવું, એમ થતાં વિતરાગતા થાય છે. ને એમાં ઘણો પુરુષાર્થ છે, મહાપુરુષાર્થ છે. એમાં આખા જગતમાંથી ઉઠી જવાની વાત છે. અનંત પુરુષાર્થ છે એટલે અનંત પરદ્રવ્યમાંથી અને અનંત રાગમાંથી ઉઠી જવાની વાત છે. બેઠો તો બરાબર અડ્ડા નાખીને, અડ્ડા જમાવીને જગત ઉભું કર્યું તો અહીંયાથી જગતને ખાલી કરે છે કે હવે હું ક્યાંય મારા સ્વરૂપમાં હું રહેવા માંગુ છું ને આ બધું મારાથી શૂન્ય છે, ખાલી ખાલી લાગે છે. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય પણ એને છ ખંડનું રાજ ખાલી ખંડ લાગે છે, શૂન્ય લાગે છે પોતાથી. આ તો ચાર દીની ચાંદની નથી, એમાં છે શું. અને મિથ્યા દ્રષ્ટિને એક નાનું એવું ઘર હોય ને ભીંતળા હરખા કરવાના હોય તો ભર્યું ભર્યું લાગે છે. ભીંતળા હરખા ના હોય, હરખા કરવાના બાકી હોય તો ભર્યું ભર્યું લાગે કે આ મારું ઘર, આ મારું ઘર, આ મારું ઘર. મને અહીંયા ઘરે આવું ત્યારે નિરાશ પડે છે, એને ઘર ઘરની ઊંઘ ચડે. ઓલાને છ ખંડ ખાલી લાગે છે, આટલો મોટો ફેર છે. નિત્ય સ્વરૂપમાં અડ્ડા જમા કર, જમે રહો એમ કેવાય ભાષા. નિત્ય સ્વરૂપમાં અડ્ડા જમા કર, જમે રહો. એ વિતરાગતા અનંત પુરુષાર્થ દ્રવ્ય પર દ્રષ્ટિ જતા થાય છે. આહાહા, આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, પોતાનો આત્મા જ સર્વજ્ઞ સ્વભાવી છે. વ્યવહારે જે સર્વજ્ઞનો મહિમા કરવામાં આવે છે, પરમેશ્વર જેને કહેવાય છે, પરમેશ્વર તરીકે જે પૂજાય છે, એવું ખરેખર પોતાનું સ્વરૂપ છે એમ જે અંતરંગમાં જોવે ત્યારે એને એ જ્ઞાનમાં ક્યાંય અસમાધાન રહેતું નથી. સર્વાંગ સમાધાનનો ભંડાર પોતે છે, ત્યાં એને અસમાધાનનો કોઈ પ્રકાર રહેતો
નથી.